దివ్యా కక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం. శ్రీమద్ రాజచంద్ర వచనామృత్ ఆక్ 408 ముంబై పాదర్వావద్ ఆఠం బుధవార్ 1948. ఓం నమస్కార్. జే జే కాళే జే జే ప్రారబ్ధ ఉదయ ఆవే తే తే వేదన్ కరువు ఏ జ్ఞానీ పురుషోనూ సనాతన ఆచరణ చే అని తేజ్ ఆచరణ అమ్నే ఉదయపణె వర్తే చే. అర్థాత్ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમપરિણામે વેદન કરીએ છીએ તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ કૃપાળુ દેવે કરાવ્યું છે. જ્ઞાની પુરુષની વર્તતી દશાને કેવી રીતે ઓળખવી, સૌભાગભાઈ ઉપરનો પત્ર છે અને પોતે પોતાનું અંતરંગ દશાનું દર્શન કરાવ્યું છે. એક સિદ્ધાંત આપ્યો છે શરૂઆતની અંદર પ્રારંભમાં. સિદ્ધાંત એ છે કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. આ પ્રિન્સિપલ્સ, આ સિદ્ધાંત કે જ્ઞાની પુરુષોના આચરણની કસોટી શું, એનો ટેસ્ટ શું, વોટ ઇઝ ધ એસિડ ટેસ્ટ, એનો માપદંડ શું, જ્ઞાની પુરુષોનું આચરણ કેવું હોય, એ આચરણને કેવી રીતે જોવું, નિરખવું, અવલોકવું, તપાસવું, તો એનું એક વાત મૂકી કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. ભાઈ જ્ઞાની પુરુષોનું આચરણનું તો એક જ એનો માપદંડ છે કે જે કાળે જે ઉદયમાં આવે તે કાળે તેનું વેદન કરવું. આ એમનો રૂલ, ધીસ ધ જનરલ રૂલ, આવું જ્ઞાની પુરુષોનું અને સનાતન આચરણ છે. કાળ કોઈ પણ હોય, એમાં કઈ આ કાળમાં આમ હોય ને આ કાળમાં આમ હોય ને એ તો પંચમ કાળ છે એટલે બધું હાલે, કઈ ના ચાલે. સનાતન એટલે ત્રિકાળા બાધિત, ગમે તે કાળ હોય તો પણ એ આચરણનો નિયમ આ જ છે, આ નિયમ કઈ ફરે નહીં. અને આ નિયમને આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે 10મી ગાથામાં, વિચરે ઉદય પ્રયોગ. એ પછી આ કાળે આમ ને આ કાળે આમ ને એ બધી આપણી પોતાની જે સંસારમાં રહેલા છે ને એની બધી આ ઢીલાશ નબળાઈ છે ને આપણે આરોપિત કરીએ છીએ. અહીંયા કંઈ એવું નથી. વિચરે ઉદય પ્રયોગ, જ્ઞાની પુરુષોના આચરણનું આ એક જ સનાતન આચરણનો નિયમ છે કે જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે કાળે તે પ્રારબ્ધ વેદો. તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. આ નિયમ છે, સિદ્ધાંત છે, અને હવે એને પોતાની દશા કીધી છે કે અમને જે આચરણ અત્યારે વર્તે છે એ તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. એટલે અમારા આચરણની અંદર પણ જે કંઈ તમે જોતા હો, સાંસારિક વ્યવહાર, સંસારમાં રહેવું, કાર્યો કરવા, સંઘ પ્રસંગમાં ભળવું વગેરે જે જોતા હો, એ આ જે સનાતન નિયમ છે એ અનુસાર જ છે, એ અનુસાર જ છે. તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમને એ જ આચરણ વર્તે છે એટલે અમારું આચરણ એ જ છે, પણ કેના અનુસાર છે? ઉદય અનુસાર છે, ઈચ્છા અનુસાર નથી. ઉદય અને ઈચ્છા આનું ભેદ જ્ઞાન બહુ જરૂરી છે. જીવ ઘણો છેતરાઈ જાય છે. ઉદયમાં અવશપણે થતું હોય છે, ઈચ્છામાં સ્વવશપણે થતું હોય છે. ઈચ્છામાં પોતાના મનના ભાવો જોડાતા હોય છે ઉદયની અંદર, કે સંસારિક ક્રિયામાં એના ભાવો જોડાતા હોતા નથી. એટલે એ જ આચરણ અમને ઉદયપણે વર્તે છે એને એની સમજણ આપી કે આપણે પાછું કંઈ ઉલટું ન મારીએ જ્ઞાની પુરુષના આચરણને સમજવામાં. એટલે કે છે, અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અમારે કાર્યો સંસારના છે, ઉદય સાંસારિક કાર્યોનો છે, પણ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અમે તો સંસારના કાર્ય કરીએ છીએ પણ એમાં અમારો સ્નેહ રહ્યો નથી. ઈચ્છામાં સ્નેહથી કામ થાય છે. ઉદયની અંદર જ્યાં સ્નેહ નથી ત્યાં પણ કામ થાય છે.
ઉદયમાં કઈ પડતું જ નથી, નથી કરતા બુદ્ધિ પડતી, નથી મોહમાં પડતો, નથી ઈચ્છા પડતી.
એટલે ઉદયની આ સ્થિતિ છે, સ્નેહ નથી ત્યાં. અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. ઉદય સ્વયં છે, એમાં કરવા પણ કઈ છે જ નહીં. એટલે કે છે, ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એટલે જે ઉદય વેદન થાય એ અનુક્રમે, એટલે જે જે પર્યાય આવતી જાય, જે જે કર્મ ઉદયમાં આવતું જાય, તે જેમ આવે તેમ વેદાતું જાય, જેમ આવે તેમ વેદાતું જાય, જેમ આવે તેમ વેદાતું જાય. જે સમયે જે સ્થિતિ આવે તે સ્થિતિ માન્ય છે. બહુ વાત જ્ઞાની પુરુષોએ કહી છે કે સ્વીકાર કરવો, પ્રારબ્ધનો સ્વીકાર કરવો. તો પ્રારબ્ધ કંઈ ક્યારે આવે છે? વર્ષે બે વર્ષે આવે છે? આપણી ગણતરી 5-10 વર્ષની જો, પ્રારબ્ધ સમયે સમય આવે છે. આપણે એમ સમજીએ છીએ કે 1 દસકો સારો આવે અને 1 દસકો નબળો આવે. તો આપણે તો બધું ગણિત આપણું જુદું જ છે બધું. જ્ઞાની કહે છે કે તારે પ્રારબ્ધનો સ્વીકાર કરવાનો છે. એ પ્રારબ્ધ તો સમયે સમય આવે છે, સમયે સમય. માટે સતત ઉપયોગી સ્થિતિ, સતત જાગૃતિ, અપ્રમત દશા સતત, અને જે સમયે જે ઉદયમાં આવે તેને વેદન એનું થયા કરે, એનું પ્રારબ્ધનું વેદન થયા કરે. પ્રારબ્ધનું વેદન થયા કરે એમાં તું આડો આવીશમાં ક્યાંય. એમાં આપણે આપણા ભાવથી, આપણા ગમા અણગમાથી, આપણા કષાયોથી, આપણી ઈચ્છાથી એમાં ક્યાંય વચમાં રૂકાવટ કરવી નહીં. એનું વેદન થયા કરે છે, થયા થશે જ, અને એની મેળે વેદન થયા કરશે. કર્મ કાળ સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવે, કાળ સ્થિતિ સુધી રહે, અને કાળ સ્થિતિ પૂરી થતા ચાલ્યું જાય. અનુક્રમે જ્યારે જે કર્મ ઉદયમાં આવે તે આવે, વેદન થાય, નીકળી જાય. અકામ નિર્જરાનો ક્રમ તો સનાતન ચાલુ જ છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ ઉદયને અનુક્રમે વેદન કરવાનું લક્ષણ શું? કે અમે પણ ઉદયને વેદીએ છીએ, અમે પ્રારબ્ધને વેદીએ છીએ, અમે પ્રારબ્ધને સ્વીકાર કરીએ છીએ. તો કે એની એક શરત છે, એની એક શરત છે. એને શરત એ છે કે એના ઉદયના ક્રમમાં કોઈ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એનો જે ક્રમ છે એમાં હાનિ કે વૃદ્ધિ, એટલે કોઈ ઉદય શુભનો આવ્યો તો શું થાય? વૃદ્ધિ કરવાની ઈચ્છા થાય કે આ કાળ થોડોક લંબાઈ તો સારો, બે પાંચ વર્ષ જો આમ ટકી જાય ને તો આપણે આગળ ક્યાંય નીકળી જાય. અને હાનિ જરાક અનુકૂળતા ઓછી રહીએ તો શું થાય? આ થોડુંક મટી જાય, થોડોક અવકાશ મળે ને તો સારું, જલ્દી ખતમ થાય તો સારું. અશુભ કર્મનો ઉદય, અશાતાનો ઉદય, પ્રતિકૂળતાનો ઉદય, એમાં આપણને હાનિ કરવાની ઈચ્છા થાય. શુભનો ઉદય, પુણ્યનો ઉદય, શાતાનો ઉદય, અનુકૂળતાનો ઉદય, એમાં વૃદ્ધિ કરવાની ઈચ્છા થાય. ઉદય તો એની મેળે જ આવે, આપણને કંઈ પૂછીને આવ્યો નથી, આપણને પૂછીને ચાલવાનો નથી. તો પણ એ ઉદયના ક્રમમાં આ જીવ કેવો જોડાઈ જાય છે? તો કે ભાવથી, ઈચ્છાથી જોડાય. શું એની ઈચ્છા? કાં હાનિ થાય અને કાં વૃદ્ધિ થાય. વિચાર્યા જ કરે, આમાં આમ ફેરફાર થાય તો સારું, આમાં જરાક આમ થઈ જાય તો સારું. અને પછી જ્યારે પ્રભુની પ્રાર્થના કરવા બેસે ત્યારે પ્રભુની પ્રાર્થના કરે કે પેલા પોતાના ભાવ બોલે? કરે શું ત્યારે? પોતાને એવી ઈચ્છા જાગે છે કે આની વૃદ્ધિ થાય અથવા આની હાનિ થાય, અને પછી ભક્તિ કરવા બેસે તો અંદરથી ભાવ કયો આવે? હે પ્રભુ, મારા સામે કંઈક જો, હવે કંઈક દયા કર, આની કંઈક હાનિ કર અને કંઈ આની વૃદ્ધિ કર. આ હાનિ વૃદ્ધિ કરવાના ભાવ આવે છે. પ્રારબ્ધને જેમ છે તેમ સ્વીકારવાની ઈચ્છા થતી નથી. આ જ્ઞાની પુરુષ આચરણ બતાવે છે. જ્ઞાન એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે જ કહે છે કે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે, આપણને અનુક્રમે વેદન થયા નથી કરતો. કેમ કે હાનિવૃદ્ધિની ઈચ્છાથી ભરપૂર આપણે છીએ, આપણે ક્યાં સ્વાભાવિક વેદન કરીએ છીએ? અને જ્યાં સ્વાભાવિક વેદન ન થાય ત્યાં કષાય ભાવ ભળે, અને કસાઈ ભાવ ભળે તો નવા બંધ પડે, નવા બંધ પડે. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. જ્ઞાની પુરુષોના આચરણની બીજી પારાશીસી એ કે ઉદયની અંદર હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા જ્ઞાનીઓ કરે નહીં. જ્ઞાનીઓ એમાં હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ન કરે. એ રોગ આવ્યો હોય તો પણ એ મટી જાય એવી ઈચ્છા જ્ઞાની કરે નહીં. કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે ને કે એને એના પોતાની વ્યાધિ ટાળવાની પણ ચીવટ હોતી નથી. 464 ચીવટ પણ હોતી નથી, કારણ કે ઉદય છે એટલે એમાં હાનિ કે વૃદ્ધિ નથી કરવી. એ તો જેમ આવે તેમ વેદવું છે, વેદવાથી જ કર્મ નિવૃત્ત થાય. વેદનને રૂકાવટ કરવાથી કર્મ ટળે નહીં, એ તો ભોગવવું જ પડે, પણ પાછું નવું પૂછડું આપણે ઉમેરી દઈએ એટલે એમાં તો ઉલટાનો ધંધો નુકસાની ન થાય. કે ઓલામાં વેદવું કંઈ ટળે નહીં, વેદવું મટે નહીં, અને આપણે ખોટા ડાપણના ભાવ કર્યા તો એને કારણે શું થાય? બીજું નવું બંધન પડ્યું. આટલું તો વેદવું હતું, એમાં પાછું ઉમેર્યું. તો સાચી વાત શું છે કે જો કર્મના ઉદયથી મુક્ત થવું હોય, જો કર્મના ઉદયને ટાળવો હોય, જો આ નથી ગમતો એવું લાગતું હોય કે સદા સર્વદા આપણને આ કર્મનો સંગ મટે એમ આપણે ઈચ્છીએ, તો શું કરવું? એમાં હાનિવૃદ્ધિની કોઈ ઈચ્છા ન કરવી, અને જે કાળે જે પ્રારબ્ધ આવે તે વેદવું, શાંત ભાવે વેદવું, સ્વીકાર સાથે વેદવું. અહીંયા એનો આ મંત્ર આપ્યો છે. એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. સંસારમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે, નિવૃત્ત થવા આવી છે અથવા થઈ છે. જ્ઞાની પુરુષોની દશાનું એક લક્ષણ એમને સંસારમાં હોવા છતાં સંસાર પ્રત્યે સ્નેહ નથી. સ્નેહ છે એને જ્ઞાનીઓએ પાસનું કારણ કીધું. પાસ એટલે બંધન, સ્નેહ પાસ. જીવ સ્નેહ પાસથી સંસારમાં જોડાયેલો છે. સ્નેહ પાસ એટલે એને એ પ્રકારનો ત્યાં રાગનું બંધન છે, એટલે એની અંદર એને ઘણીવાર સંસાર ગમતો નથી હોતો, પણ સંસારની પ્રતિકૂળતા નથી ગમતી, સંસારની મુશ્કેલી નથી ગમતી, સંસારની તકલીફ નથી ગમતી. સંસાર ગમે છે, સંસાર ગમે છે, સંસાર પ્રિય છે, સંસારના સંજોગો ગમે છે, સંસારના કાર્યો ગમે છે, સંસારનો સંગ ગમે છે, સંસારના પ્રસંગ ગમે છે. ક્યાં વાંધો ક્યાં પડે છે એને? અનુકૂળ જે નથી એ નથી ગમતું, પ્રતિકૂળ નથી ગમતું, એને રૂચે ને એવું ગમતું નથી. એને ભાઈબંધ બધા જોઈ છે, એની હાજી આ કરે તો, જો એને કંઈક કહીએ તો એ નથી ગમતો. હાળો ખોટો છે, શું કામ ખોટો છે? તારું માનતો નથી, તારા પ્રમાણે ચાલતો નથી, એટલે એને નથી ગમતો. જીવને તો જ્યાં જાય ત્યાં બસ અહમ એટલો બધો પાવરફુલ છે કે બસ બધું જ એની ઈચ્છા પ્રમાણે, એના આજ્ઞા પ્રમાણે આવું બધું થયા કરે તો સંસાર રૂડો રૂપાળો બધું બહુ સરસ છે. છોકરા બાપડું માને તો બહુ મજાના, નપટ અરે વાત મૂકી દો. નિશાળમાં કંઈ ભણાવતા જ નથી માસ્તરો, બોલો. કા માસ્તર હડફેટે ચડે, કા પાડોશી હડફેટે ચડે, કા સરકાર હડફેટે ચડે. અરે ભાઈ આ બધા કર્મના ખેલ છે. તારો ઉદય એવો, એમાં માસ્તર એવો મળ્યો, સંસાર એવો મળ્યો, એની માં એવી મળી, હવે તો શું કરીશ તું? ક્યાંય નજર નાખવા જેવી નથી. પરમાર્થથી વિચારતા સંસારમાં સ્નેહનું કોઈ કારણ નથી. એટલે કે છે કે એ સ્નેહ રાખવાની ઈચ્છા નથી, નિવૃત્ત થવા આવી છે, એટલે આ સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. જો આપણે એમાં લખે છે કે એમાં માત્ર નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે, કારણપણું નહીં ને કાર્યપણું પણ નહીં. જીવ સંસારમાં કારણપણે અને કાર્યપણે પ્રવર્તન કરવા ઈચ્છે છે. મારા થકી આ થાય અને આ હોય તો આ ન કરું, એને પોતાનું પ્રવર્તન કાં કારણપણે કરવું છે અને કાં કાર્યપણે કરવું છે. એનો મતલબ એ થયો કે સંસારમાં એની રુચિ છે, સંસારમાં એનો રસ છે, સંસારમાં એને કોઈ પણ પ્રકારનો સ્નેહનો પાસ છે, માટે સંસારમાં એ કાં કારણપણે પ્રવર્તવા માંગે છે અને કાં કાર્યપણે. મારે આટલું કરવું પડે જેથી કરીને છોકરાઓને પછી મુશ્કેલી ન પડે, એને કારણપણે પ્રવર્તવું છે. છોકરાઓના ભાગ્ય માટે આને કારણપણે પ્રવર્તવું છે. અને કાં તો આટલું થયું છે તો હવે એટલો લાભ તો અમે લઈ લઈને, એને કાર્યપણે પ્રવર્તવું છે. આટલા વર્ષથી આ કર્યું તો હવે તો થોડુંક ટેસડો કરીએ, બરોબર ને સાહેબ? અરે જ્ઞાની તો કે છે સંસારમાં કારણપણે પણ નહીં અને કાર્યપણે પણ નહીં. બહુ સમજવા જેવી વાત છે. આપણે કેટલી બાબતમાં કારણપણે, કેમ કે અહંભાવ આપણો ઓછો નથી, બધામાં કારણપણે પ્રવર્તવું છે. ને હું અહીશ એટલે બધું સરખું કરી દઈશ, હું બધું જોઉં, નિતરામાં બીજું કંઈ થાય એમ નથી. ભક્ત બહુ ભક્તિ કરતો તો ભગવાનની, તો ભગવાને કીધું દૂતને, જા હવે એ બિચારો સંસારથી કંટાળ્યો છે, રોજ પ્રાર્થના સવાર સાંજ કરે છે કે હે પ્રભુ મને તારા ધામમાં હવે બોલાવી લે, સમાવી લે, તો જા તેડી આવ. ઓલા ગયા દૂત સવારના પોરમાં, ભક્તને કે જાગો છો ને, કે પધારો, પ્રભુએ તેડું મોકલું છે, આપે ધામમાં આવવાનું છે. રેવા દે, છોકરો નાનો છે, હજી હજી કંઈક કામ મારે કરવાના છે, હજી એનું કોણ, એનું શું થશે, એનું બધું સંભાળવાનું છે, એને ઠેકાણે પાડવાનો છે. ત્રિવરના છોકરાને હજી આ બાપે ઠેકાણે પાડવો છે, હજી એનું જ ઠેકાણે નથી, એનું શું થાય, એને ઠેકાણે પાડવો છે. અને આમ કે 18 વર્ષે મેજર થઈ ગયો, હી ઇઝ એડલ્ટ, બહુ સારું. એડલ્ટ તો તું નથી હજી આ 62 વરે. એટલે ઓલાએ કીધું કે ભાઈ ભગવાને કીધું છે આવું તો આવો, હું તમને બધું લઈ જાઉં, તમે બોલાવો છો રોજ એટલે પ્રભુ તમારા ઉપર ખુશ થયા છે. રોકાઈ જવું છે, ભલે રોકાવ તો હું તો પ્રભુને કહીશ કે આને હજી રોકાવું છે. આ મમત્વમાં આ કારણ પણ એ પ્રવર્તવું છે. હજી થોડો વખત થયા પછી કે આવજો ને તમે, એમ કરો હવે તમે 5-10 વર્ષ પછી આવો, પછી હું તૈયાર જ રહીશ, ત્યાં સુધી મેં બધું ગોઠવી લઈશ. ઓલો 10 વર્ષે આવ્યો, જ્યાં આવે ત્યાં ક્યાં, તો કે એ તો બિચારા ધામ પધારી ગયા કે આયુષ્ય પૂરું થઈ ગયું. અને ઉના દૂતને એમ થયું કે જ્યાં હું અહીંયાથી મારે એને લઈ તો જવો છે, આવો સરસ મજાનો ભક્ત બિચારાને ખબર નહીં કે હું જીવીશ કે નહીં જીવું, મરી ગયો, પણ હવે જ્યાં હું અહીંયાથી આવ્યો આપણે તો લઈ જઈએ, પ્રભુની આજ્ઞા છે. એટલે એને પોતાનું જ્ઞાન મૂકીને જોયું તો એ તો અહીંયા બળદિયો જતો એના ઘરમાં. પછી એને સંકેતની ભાષા કીધી કે હવે આવવું છે, આ બળદિયા થયા આવ્યા દીકરાના ઘરમાં, ભાર વહન કરો ગાડાના બેલ જેવા, આ ભાવમાં તો ખેંચ્યું, આવતા ભાવમાં ખેંચવું છે હજી આને, તો કારણ પણ એ પ્રવર્તવું છે સંસારમાં એને. તો કે હાલો, તો કે રેવા દે ને હજી, આને ઘણો ભાર છે બિચારાને, થોડોક તો હું વહન કરું પછી આવીશ, ઘણું છે 2-3 જણા, હવે એમ કરો 5-1 વર્ષ પછી આવો, 5 વર્ષમાં બધું ખરખું થઈ જશે. ઓલો પાછો ગયો, 5 વર્ષે પાછો આવ્યો, કાં તો બળદિયો બહુ ભાર ખેંચતો હતો તો મરી ગયો બિચારો ભારમાં ને ભારમાં. વળી આને એમ થયું કે આવો મજાનો ભક્ત ભગવાન યાદ કરે, મારે જોવા તો જે ક્યાં છે, જોયું તો એના ઘરમાં કૂતરો થઈને બેઠો હતો, ચોકી પેરો કરતો હતો. એને કીધું કે હવે આવવું છે, તો હું આવું તો આ છોકરાની આ સંપત્તિ આટલું બધું કમાણું આ બધું કર્યું, આની રક્ષા કોણ કરે, આને કંઈ ખબર જ નથી પડતી, કેમ હાચવવું એવું બધું આને કંઈ ખબર નથી, ગતાગમ નથી, હું છું અહીંયા સારું છું, બધી ચોકી પેરો કરું છું, સુરક્ષા કરું છું. એટલે કે હવે આને કેમ સમજાવો, આ કારણ પણ એ પ્રવર્તવું છે આને સંસારમાં, અને પોતાના સંતાનો સાથેનું આ કારણ પણ એને 3 ભાવ કાઢી નાખ્યા. ઓલો પાછો જાય છે, પછી આવે પાછો 2 વર્ષ પછી, કૂતરો કે 2 વર્ષ પછી આવે, 2 વર્ષ પછી આવ્યો ત્યાં, તો કે પતી ગયું તો ખાડમાં કીડો થઈ ગયો હતો. અરે આ સંસારના જીવની હાલત છે, એને કારણપણે અને કાર્યપણે પ્રવર્તવું છે. જ્ઞાની કે છે કારણપણે ને કાર્યપણે પ્રવર્તવાની કોઈ ઈચ્છા નથી આ સંસારમાં. આપણે આજે 1000 બાના કાઢીએ છીએ ને, આ 1000 બાના કારણપણાનું ને કાર્યપણાનું બે સમજવા, ખૂબ સૂક્ષ્મતાથી સમજવા. કેટલો બધો અહમ જાગૃત છે એ જો, ઘણી વાર આપણે એમ થાય કે ના મને કઈ નથી, બધી સમજ છે, આમ છે તેમ છે, આ અહમ એટલો જાગૃત છે કે કારણપણાનો ભાવ કેટલો બધો પ્રબળ છે કુટુંબ માટેનો. એ જે છે એ તો સંયોગ જ છે ને, કુટુંબ છે એ ક્યાં કાયમી કુટુંબ હતા, સનાતન કુટુંબ છે બધા, દીકરો કાયમ દીકરો જ છે, સંસારના સંબંધો કાયમ એ જ છે, સનાતન પણ એ જ છે, ત્રિકાળ એ જ છે, ભવ ભવમાં એ જ છે. મૂર્ખાઓ લખે કંકોત્રીમાં કે અમારા જન્મ જન્મના બંધન બાંધવાના છે, ફલાણા ભાઈ ફલાણા આવી રહેલો, કઈ ભવો ભવના બંધનમાં આપ પધારજો. મૂર્ખાઓ તમે છો, અમે ક્યાં મૂર્ખા હતા, શેનું ભવો ભવનું બંધન, મરી ગયા. આ અત્યારે પતિ પત્ની છે ને પછી ઓલી થશે ફોજદાર અને આ થશે ચોર, નાલાયકને મારશે હંટર મારીને, આ કોઈ ભવો ભવના બંધન નથી, નાખશે બેડીમાં. આજે લગ્નની ગ્રંથિ છે, કાલ જેલની ગ્રંથિ થશે, કોઈ ભવો ભવના બંધન નથી, સંયોગ છે. સંસાર એ તો સંયોગ છે, કર્મનો ખેલ છે. જેટલા સમય માટેની કાળ સ્થિતિનું કર્મ છે તેટલો સમય જ એ બધી વાત છે. એ કોઈ ત્રિકાળ નથી, એ કોઈ શાશ્વત નથી, સતત પરિવર્તનશીલ છે. એમાં કારણ પણ એ પ્રવર્તવાની ભાવના આવી તો જીવ છૂટે નહીં ક્યારે. આ પરંપરા છે, મોહની પરંપરા છે. કૃપાળુ દેવે પત્રમાં લખ્યું કે જ્યાં જ્યાં જન્મ્યો, જ્યાં જ્યાં દેહ ધારણ કર્યા, ત્યાં ત્યાં તે સંયોગો સાથે એટલા અભિમાનથી જોડાયો કે દેહ છૂટી ગયો અને પેલું અભિમાન ભેગું ગયું. આ અનાદિ કાળનો અનંતનો આવો મિથ્યા સંસ્કાર, મિથ્યા અભિમાન, કોઈ પણ દેહ એને જ્ઞાન વિચારે કરીને આ કારણપણાનો ભાવ ગાળ્યો નથી, એને ઘોસી રાવ્યો નથી. એનાથી જ્ઞાનથી પેલા મુક્ત થવું જોઈએ. શરીર તો મુક્ત થવાનું જ છે, તું ઈચ્છીશ કે ન ઈચ્છીશ. શરીર છૂટી જાય ત્યાર પહેલા શરીરના કારણે જે સંબંધી થયેલા આવા મમત્વના ભાવ, અભિમાનના ભાવ, કારણપણાના ભાવ અને કાર્યપણાના ભાવ છૂટી જવા જોઈએ. જ્ઞાન વિચારે કરીને છૂટે. સાચો સ્વાધ્યાય, સાચું વાંચન, સાચી ભક્તિ, તો જ કહેવાય કે આપણે હયાત છીએ. શરીર છૂટતા પહેલા આ સંયોગ સાથેનો મમત્વનો ભાવ છૂટી જવો જોઈએ. કોઈ મારું નથી, હું કોઈનો થઈ શકું એવી કોઈ વ્યવસ્થા નથી. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા મૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધનધામ યૌવન ધરા કે મોહ અજ્ઞાત્મના, રે રે જીવ વિચાર એ મજ સદા અન્યત્વદા ભાવના. આ અન્યત્વનો ભાવ જીવન ચાલે ત્યાં સુધી જીવનમાં રાખો, જેથી કરીને મિથ્યા ભાવ જન્મો જન્મ ભેગો ન આવે. કારણપણે પ્રવર્તવાની ભાવના આ ખોટી છે, કાર્યપણે પણ પ્રવર્તવાની આ ભાવના ખોટી છે. એ પણ સ્નેહપાશનું કારણ છે, રાગનું કારણ છે. એટલે કે છે, આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. અમે આ કરશું, અમારાથી આ થશે, રેવા દે, કંઈ જ ન થાય. સંસાર સંસારના ક્રમથી ચાલે, તો તારા ક્રમથી ચાલ્યો જા. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તો સંસારમાં કારણપણે કાર્યપણે રહેવું કે નિવૃત્તપણે રહેવું, ભાવના કઈ રાખવી? નિવૃત્ત થઈ જવું, નિવૃત્તપણાની ભાવના. આ જે કંઈ સંયોગો છે એનાથી નિવૃત્ત થવું છે, જે કંઈ સંબંધોનું જગત છે એનાથી નિવૃત્ત થવું છે. આ નિવૃત્તિ એ જ મુક્તિપદની છે. આત્મા આ બધા બંધનોથી, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુ કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંબંધો છે, તીક્ષ્ણ બંધન છે, તીક્ષ્ણ છે, સૂક્ષ્મ છે, લક્ષમાં આવતું નથી. અને અંદર પોતાનો જે સ્વચ્છંદ છે એ અંદર એટલો જોર કરતો હોય છે કે કારણપણે અને કાર્યપણાનો ભાવ એને સતત આ દ્વૈતમાં જ જીવ છે. નિવૃત્તપણાનો ભાવ આવતો નથી કે આ સંસારથી તો નિવૃત્ત થવાય, આમાં કારણે ન હોય અને કાર્ય પણ ન હોય. નિવૃત્ત થવા, પ્રવર્તવાની ઈચ્છા નથી, પણ તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ. આવો અમારો ભાવ આત્માનો છે. અને પછી જે કંઈ સંસારની સાથેનો પ્રસંગ છે કે જે પનારો છે, એ તો કહે છે કોઈ પૂર્વે એવું ઉપાર્જન કર્યું છે પ્રારબ્ધ, એ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે માટે અમે સમપરિણામે એનું વેદન કરીએ છીએ. જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તેને વેદવું, તો કેમ વેદવું? નિવૃત્ત ભાવે વેદવું હોય તો સમપરિણામે વેદવું, અને વિષમ પરિણામે વેદાય ત્યારે એ કારણપણે કે કાર્યપણે જ્યારે એ વેદન થાય પૂર્વે ઉપાર્જિત કરેલા પ્રારબ્ધનું, તો એ વિષમ પરિણામે થાય, સમપરિણામે ન થાય. નિવૃત્ત ભાવથી વેદવું હોય તો સમપરિણામે જોઈએ. સમપરિણામે વેદવું કે જે આવ્યું તે જાય, નવું ન થાય, તે સમપરિણામે વેદન કરીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિષેદ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અત્યારે તો બીજી કોઈ ઈચ્છા નથી. ક્યારેક ખેદ થાય છે, ક્યારેક વિશેષ ખેદ થાય છે, કારણ કે હજુ આ ઉદય ચાલુ છે. જ્ઞાનીને જ્ઞાનમાં જણાય છે કે આ ઉદય હજુ ચાલુ છે, અને આ કોઈ એ પ્રારબ્ધ ક્યાં સુધી પૂરું નહીં થાય એને સ્વાભાવિકપણે સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અમને તો કોઈ એવી ઈચ્છા ઉત્પન્ન થતી નથી.